ગ્રંથની ઓળખ શ્રેણીના આજના ભાગમાં અમિત મહેતા વાત કરવા જઈ રહ્યા છે એક એવી નવલકથા વિશે જેના પર ગુજરાતી ફિલ્મ પણ ખૂબ જ લોકપ્રિય બની હતી. અમિતભાઈ, કઈ છે આ નવલકથા અને લેખક કોણ છે, પરિચય આપશો?
ચોક્કસ. આ નવલકથા છે માનવીની ભવાઈ અને એના લેખક છે પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલ વિશે અગાઉ વાત કરી હતી કે હી ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ યુનિવર્સિટી ઓફ લાઈફ, સ્કૂલ કોલેજમાં ગયા નથી કોઈ દિવસ. અને બીજું એવું કહું કે આવા જ એક સાહિત્યકાર લિટરેચર વેસ્ટર્ન વર્લ્ડમાં થઈ ગયા, મેક્સિમ ગોર્કી, જે રશિયાના હતા. હી નેવર ગો ટુ એની સ્કૂલ ઓર એની યુનિવર્સિટી, અને સ્ટીલ તે બંને સાહિત્યનો વિશ્વ નોટ ઓનલી ગુજરાત ઓર ઇન્ડિયા, વર્લ્ડમાં તે ફેમસ છે. અને પન્નાલાલ પટેલે તો એટલી કાળી મજૂરી કરી છે કે દારૂના પીઠા પર, કન્ટ્રી લિકર પર કામ કરતા, મિલ મજૂર કરતા કે મીટર રીડર કરતા, અને છતાં એમણે આટલું સરસ લખ્યું. બીજી પન્નાલાલની વિશેષતા એવી છે અને નોવેલની વિશેષતા એવી છે કે આપણે ગુજરાતમાં 56 દુકાળ પડી ગયો હતો, આજે પણ ઘણી વાતો થાય છે, એનું કોઈ ડોક્યુમેન્ટેશન નથી. રિસર્ચ પેપર છે બધા, પણ કોઈ ડોક્યુમેન્ટેશન નથી કે 56 દુકાળ શું હતું, એના ઉપર આ વાર્તા લખી છે માનવીની ભવાઈ. મેઇન થીમ એ છે, છતાં એમાં એક્સાઇટમેન્ટ, લવ સ્ટોરી બધું જ છે. અને માનવીની ભવાઈ અને મળેલા જેવું બંનેને સંયુક્ત રીતે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, એટલે આ નોવેલને ઇન્ડિયાના સાહિત્યમાં સૌથી મોટો એવોર્ડ મળ્યો હતો, એની વિશેષતા છે. જે રેર છે એમાંની એક નોવેલ છે જેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયું છે. ઇંગ્લિશમાં એન્ડ્યુરન્સ ધ ડ્રોલ સાગા, એવી રીતે આ નોવેલનું ટ્રાન્સલેશન થયું છે. અને વેસ્ટર્ન કલ્ચરમાં થોમસ હાર્ડી નામના જે લેખક હતા, હી વોઝ સ્પેશિયાલિસ્ટ ફોર ધ રૂરલ રાઇટિંગ, એમણે પણ આના વિશે બધા પ્રેઝના શબ્દો લખ્યા છે. એટલે વિશ્વ લેવલે, વિશ્વ સાહિત્યમાં આ જે માનવીની ભવાઈ નવલકથા છે, એ નવલકથા રૂરલ સાઈડે એ ટોપ જે 5 ગણાય એમાંની એક છે,
અને એની વિશ્વ સાહિત્યમાં નોંધ લેવાય છે.
હા, ઘણી મોટી નોંધ લેવાય છે. એમએસ યુનિવર્સિટી બરોડાની છે, એની સ્થાપના થયા પછી પહેલા એના જે ડીન હતા ઇંગ્લિશ વિભાગના, પ્રોફેસર વી વાય કાંતલ, જે યુએસમાં હતા મોટો ટાઈમ અને પછી બરોડા હતા, એમણે આ નોવેલની ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું અને એ પછી એના માટે જ એને વિશ્વ સાહિત્યમાં એની નોંધ લેવાઈ છે.
અંગ્રેજી સાહિત્યના લેખકો સુધી આ નવલકથા પહોંચી શકી.
પરફેક્ટ, સાચી વાત છે. અચ્છા, હવે બીજું એવું કહું કે આ નોવેલની વિશેષતા બહુ સરસ છે નિતલબેન. એવું છે કે આ નોવેલમાં ટાઈમ એ હીરો છે, નેચર અને સરાઉન્ડિંગ સિચ્યુએશન એ હિરોઈન છે, અને ફેમિન એ વિલન છે. અને છતાંય આમાં લવ સ્ટોરી, રોમાન્સ, જેલસ, ક્રાઇસિસ, હ્યુમેનિટી, એક્સાઇટમેન્ટ બધું જ આવી જાય છે, સોશિયાલિઝમ, અને છેલ્લે હેપી એન્ડ છે. કારણ કે વર્ષો પહેલા આ જુદા જુદા એન્ડ લાવવાની કઈ પ્રથા નહોતી, એઝ આઈ અન્ડરસ્ટેન્ડ. બીજું મેં કહ્યું એમ, 56 દુકાળ એટલે વિક્રમ સંવત 1956, આપણે દિવાળી વર્ષે જે 9 વર્ષ થાય આપણે ઉજવીએ છીએ, એ 56 દુકાળનું ડોક્યુમેન્ટેશન છે. એનું કોઈ ડોક્યુમેન્ટેશન જ નથી, અને એટલી સરસ ભાષામાં લખ્યું છે કે આજે તમે વાંચો પણ તો તમને આઈડિયા આવે. આની બીજી વિશેષતા એવી છે કે આમાં ભડરી વાક્યોનો પ્રયોગ છે. ભડરી વાક્યો એટલે કે મિટીરિયોલોજીસ્ટ, જે એમેચ્યોર મિટીરિયોલોજીસ્ટ, ફાર્મર્સ હોય, સેલર્સ હોય, અને જે પોતાના એક્સપિરિયન્સના આધારે જે કંઈ કરે, એનો ભરપૂર ઉપયોગ થયો છે. અને એવો ઉપયોગ વેસ્ટર્ન કલ્ચરમાં થાય છે. એના 2 દાખલા આપીશ તમને. ધારો કે આ નોવેલમાં એવું લખ્યું છે કે દિવસે વાદળ અને રાત્રે તારા, એ તો દુકાળિયાના દાડા. અષાઢ સુધી પંચમી જો જબુ કે વીજ, અષાઢ સુધી પંચમી જો જબુ કે વીજ, દાણા વેચી ધન કરો, રાખો બળદને બીજ. અને અષાઢ સુધી પંચમી જો નો વાદળ નો વીજ, વેચો હળ બળદને નિપજે કઈ ન ચીજ. આવા ભડળી વાક્યો છે, અથવા તો એમેચ્યોર મિટીરિયોલોજીસ્ટે કરેલા અવલોકનો છે એમનું.
એટલે આ રીતે તે વખતે વેધર ફોકાસ્ટ હતું.
એવું જ આપણા વેસ્ટર્ન કલ્ચરમાં રહે છે. એનો દાખલો આપું કે આવી જ વાત મેક્સિમ ગોર્કી અને થોમસ હાર્ડીએ લખી છે કે વેન ચેર્સ ક્વેક્સ, ઇટ્સ ઓફ ધ રેઇન ધે સ્પીક.
વેન ચેર્સ ક્વેક્સ, ઇટ્સ ઓફ ધ રેઇન ઇટ સ્પીક્સ. ઓકે,
યસ. બીજું છે કે કેચી ડ્રોવર એન્ડ સ્ટીકી ડોર, કમિંગ રેઇન વિલ પોર એન્ડ પોર. એટલે વેસ્ટર્ન કલ્ચર કે આપણા કલ્ચરમાં એ વખતે જે સામાન્ય બાબત હતી એ બહાર આવી, એટલે આ એની વિશેષતા છે. અને આવી જ ભાષા, સાવ દેશી ભાષામાં હમણાં એમ લખી છે પન્નાલાલ પટેલે કે આપણા માણસની તો જિંદગી શું છે, 2 ઢોરા અને 2 છોકરા, એ આપણી ભવાઈ. અને ખેતી એ તો ભાઈ જાજા માનવીની ભવાઈ છે એમ. મારે ત્યાં અહીં પર્થમાં થોડા વખત પહેલા મેં પેલા પ્લમ્બર ને બોલાયો હતો, તો પ્લમ્બર કઈ કામ કરતા કરતા એને ઉપર આકાશમાં જોયું અને એને કહ્યું જો આ તો આ ફલાણા પક્ષી આ દિશામાં જાય છે એટલે આજે વરસાદ પડશે. એવું કહું છું કે વર્ષો પહેલા જે ઓબ્ઝર્વેશન ની સ્ટાઇલ હતી ઇવન સ્ટીલ ટુડે એક્ઝિસ્ટ.
ધેટ્સ ટ્રુ. ઓસ્ટ્રેલિયન એબોરિજિનલ કલ્ચરમાં પણ આવી જ રીતે વેધર ફોરકાસ્ટની ઘણી બધી રીતો છે.
યસ યસ યસ. એટલે આ વાત છે. બીજું કે નોવેલમાં એવી વાત આવે છે કે દેવ ચકલીને ઉડાડવાની, વેધર નવાનું ન્યુ યર કેવું જશે, દેવ ચકલી નામ નેક્સ્ટ સ્પેરો છે એ ઉડી અને જો ઉડીને લીલી ડાળખી પર બેસે ગ્રીન બ્રાન્ચ પર ટ્રીની તો એ વર્ષ સારું જશે અને સૂકી ડાળખી પર બેસે તો વર્ષ સારું નહીં જાય એવું છે. ઓકે ઓકે. બીજું એવું કે આપણા સાહિત્યમાં કનૈયાલ મુનશી, રવા દેસાઈ જેવા ઘણા સાહિત્યકારો થઈ ગયા, તો કનૈયાલાલ મુનશી અસ્મિતા પ્રાઇડના સાહિત્યકાર છે. નેશન માટે, રાષ્ટ્ર માટે પ્રેમ હોય એવી નોવેલ એમણે લખી, ઇતિહાસ અને એનું મિશ્રણ કર્યું. રવા દેસાઈ આઈડિયોલોજીસ્ટ હતા, ભદ્રંભદ્રની નોવેલ વખતે વાત કરી હતી કે આદર્શવાદી હતા. જયારે પન્નાલાલ પટેલ એવા નોવેલિસ્ટ છે કે વાસ્તવિકતા પર લખે છે. શેખ ચલ્લીના કોઈ વિચારો નહીં, કલ્પનાના ઘોડાઓ નહીં, જે તે સમયની સામાજિક પરિસ્થિતિ હતી એના પર જ એમણે લખ્યું છે. આ એટલે આ નોવેલની વિશેષતા છે. અને એમણે એવી સરસ વાત લખી છે, ભૂખ કેટલી ભૂંડી છે એમ, ગુજરાતી ભાષા બધા સમજતા હોય, ભૂખ કેટલી વર્ષ છે એવું એમણે આગળ નોવેલમાં લખ્યું છે કે ભાઈ ભૂખ તો એવી છે કે ભૂખ તમારું હાડમાં જ ગાળી નાખે છે, પણ એનાથી તમારું સ્વમાન, જયારે દુકાળ પડે ત્યારે કોઈને ભીખ માંગવા જવું પડે છે એવી સિચ્યુએશન આવે છે, તેમ કે છે કે ભાઈ ભીખ તો આત્માને ગાળી નાખે છે, ભૂખ તો આપણને શરીરને હર્ટ કરે છે, જયારે આ તો તમારા સોલને હર્ટ કરે છે એવી વાત છે.
અમિતભાઈ, આજ નવલકથા પર એક ગુજરાતી ફિલ્મ બની જે ખૂબ જ લોકપ્રિય બની.
આજ નોવેલના નામ પર ફિલ્મ બની હતી અને એને રિજિયોનલ ફિલ્મ કેટેગરીમાં એને સિલ્વર લોટસ એવોર્ડ પણ મળ્યો હતો. અને આની વાર્તા એવી છે નિતલબેન, કે એક અભણ અને સાવ સજ્જનવાદો છોકરો હોય છે, એનું નામ કાળુ છે, નોવેલમાં લખ્યા પ્રમાણે કાળુ નામનો છોકરો છે, એના બાળ વિવાહ થયા છે રાજુ નામની છોકરી સાથે, અને પછી એન્ગેજમેન્ટ થયા પછી સામાજિક કારણ એ વખતની જે સિચ્યુએશન હતી એ પ્રમાણે એમના મેરેજ નથી થતા, એ બંનેને અબોલાવે છે, તે ડોન્ટ સ્પીક ટુ ઈચ અધર, એટલે એમના લગ્ન નથી થતા, છતાં બંનેની મેચ્યોરિટી એટલી સુંદર છે કે બોલ્યા વગર બંને એકબીજાને પ્રેમ કરે છે, સોલમેટ જે કહીએ આપણે એવી રીતે એમનો પ્રેમ ચાલતો હોય છે. અને શું થાય છે કે ગામમાં દુકાળ પડે છે એરિયામાં 3 વર્ષ સુધી સળંગ, એટલે ત્યારે સિચ્યુએશન કેવી થાય છે કે દુકાળ પડે ત્યારે ગામડાના લોકો બધા એક થઈ ગયા, એટલે ગામમાં એક વિલન હોય છે, એ દારૂ પીતો હોય છે, એ ઇનડિસન્ટલી કોઈને હર્ટ કરવાનો ટ્રાય કરે છે, છતાં પણ જયારે ક્રાઇસિસ આવી દુકાળ પડ્યો ત્યારે બધા એક થઈ ગયા અને ભગવાનને યાદ કર્યા બધા ભેગા થઈને. દુકાળ કેવો હતો એનું વર્ણન સાવ સાદી ભાષામાં, ડિરેક્ટ લેંગ્વેજમાં અને સિમ્પલ ભાષામાં પન્નાલાલ પટેલે આમાં કર્યું છે. ગ્રામ જીવનની જે મેઇન સ્ટોરી છે કે નાનકડા ગામમાં કોઈને પ્રાઇવસી હોતી નથી અને છતાંય લોકોની પ્રાઇવસી રહે છે એમ કે છે, એમણે એટલું સરસ લખ્યું છે. ડાકણમાં ડાકણ કોણ છે તો કે ભૂખ છે, અને ભૂખ છે ભૂંડી ભીખ છે આવું લખ્યું છે. સ્ત્રી સમાજમાં શું કરી શકે એ આ નોવેલમાં પન્નાલાલ પટેલે સુંદર રીતે બતાવ્યું છે કે સ્ત્રી જે એ મેન્ટલી પાવરફુલ હોય છે, છેલ્લા જયારે કાળુને એમ થાય છે કે ના મારે જ મારું જીવન ટૂંકાઈ દેવું છે, એ જ વખતે વરસાદ પડે છે અને હેપી એન્ડ આવે છે, વરસાદ પડે એટલે પાછું સારું થાય છે. આમાં ગાયકવાડ સરકારની વાત કરી છે, ખ્યાલ હોય તો કે ગાયકવાડ સરકાર બહુ સારા એડમિનિસ્ટ્રેટર હતા. એટલા માટે આ નોવેલ જો માણસ વાંચે અથવા તો કોઈ ફિલ્મ જોવે અથવા તો એની સમરી વાંચે, સમરી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, તેમને એની ત્યારની નોલેજ અને આપણા ગ્રામ્ય જીવનની પણ સ્ટાઇલ હતી, કો એક્ઝિસ્ટન્સ કેટલું સુંદર છે એ વાત લખી છે. અને ભવાઈની આપણે જે ભવાઈ કહે છે ને, તો ભવાઈની થોડીક ઝલક નોવેલમાં આપી છે કે વોટ ઇઝ ભવાઈ.
એટલે આ નવલકથા ઓરિજિનલી 1947માં લખાઈ છે પણ ફિલ્મ 1993માં જ બની છે. અને માનવીની ભવાઈ જે નવલકથાની વાત કરી રહ્યા છીએ, ફિલ્મ પણ એ જ નામે બની છે.
ફિલ્મ પણ એ જ નામે મળી છે, પણ 1985માં આ નોવેલની અગત્યતા શું છે, 1985માં આને ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ મળ્યો છે. એટલે ભલે લખે 47માં, 85માં એને એવોર્ડ મળ્યો છે, ફિલ્મ પછી બની હતી એ એવોર્ડ ને બધું જે ફેમસ થઈ વેસ્ટર્ન કલ્ચરમાં, એટલે ફિલ્મ બનાવી હશે એની.
અમિતભાઈ, આજે આ ખૂબ જ જાણીતી એવી ગુજરાતી નવલકથા અને તેના પર આધારિત ફિલ્મ વિશે વિગતે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ મિત્રો.